ध्यानाभ्यासं विदधतमजस्त्रं भगवत पवित्रे संप्राप्तं स्थितिमतिवरे कान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनेन गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं श्रीघनश्याम महाराज। आज तारीख 8/1/18 આમ વાંચો કે આમ વાંચો બે હરખું થાય, જોજો તમે। સોમવાર પોષવદ 7મનો પવિત્ર દિવસ છે વાલા ભક્તો। આજના દિવસે આપણને સર્વેને આનંદ થાય, આપણા સત્સંગની માં સદગુરુ મુક્તાનંદ સ્વામીનો જન્મદિન છે આજે વાલા ભક્તો। વિક્રમ સંમત 1814ની સાલમાં અમરાપુર ગામમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી પ્રગટ થયા અને આપણને સત્સંગની માં એ પ્રાપ્ત થયા છે। સ્વામીના ગુણો આપણે યાદ કરીએ, કેવા મુક્તાનંદ સ્વામી હતા, બધાને આવરી, એમની મોટાઈ આપણે કથામાં સાંભળી હતી। ગમે એવો ક્રોધી માણસ એમની સામે આવે તો એ સ્વામી આગળ જો ઉભા રહી તો એ ટાઢો થઈ જાય, ક્રોધ વયો જાય, કેવી સામર્થ્ય એ સંતમાં। સૌથી મોટા હોવા છતાંય મુક્તાનંદ સ્વામી બધાની મરજી પણ જાણતા ને એ પ્રમાણે પોતે પણ જીવન જીવતા હતા। માં જેમ પોતાના બાળકને સાચવે એમ સદગુરુ મુક્તાનંદ સ્વામી સંતો હરિભક્તોને બહુ સાચવતા હતા। આજના પવિત્ર દિવસે આપણે સદગુરુ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ કે સ્વામી આપ જેવા સદગુણો અમારામાં આવે એવી આપના ચરણોમાં પ્રાર્થના કરીએ। એટલું જ નહીં, આજે એવા એક બીજા મુક્તરાજનો પણ જન્મ થયો હતો। ગઢપુરના દાદા ખાચરનો પણ પ્રાગટ્ય આજે જ થયો હતો। એમનો જન્મ સંમત 1857માં બોટાદમાં થયો। એ દાદા ખાચરને પણ આપણે કોટી કોટી વંદન કરીએ કે કેવા દાદા હે મહારાજ, દાદા દાદા કરતા થઈ ગયા બસ। એટલું નહીં, સંતો હરિભક્તો એ દાદા દાદા કરતા થઈ ગયા, અરે 200 વર્ષ પહેલાની વાત નહીં, અત્યારે બધા દાદા દાદા જ કરે છે। હાલો ક્યાં જવું છે, દાદાના દરબારમાં જવું છે। કેવો વિશ્વાસ મહારાજના વચનમાં એમણે કેળવ્યો હશે, એ કેવું જીવન જીવતા હશે કે મહારાજ એ બંધાઈને ત્યાં રહ્યા છે અને સમગ્ર પરિવાર હો, એક દાદા ખાચર નહીં, એમના બહેનો એમના પિતા બધા જ। દાદા ખાચરને પણ આજે વંદન કરીએ, હરિચરિત્રામૃત સાગરના શ્રોતાને વક્તા બેનો જન્મ એક દિવસે। માટે આવા મુક્તોને આપણે આજના દિવસે જ્યારે ફ્રી ટાઈમ થાય ત્યારે વારે વારે સંભાળીએ અને એમને વારે વારે વંદન કરીએ, એમના સદગુણોને યાદ કરીએ, એ આપણે કેળવવાના પ્રયત્ન કરીએ। કથામાં વાલા ભક્તો આપણે સૌ સદગુરુ ગણાતાનંદ સ્વામીના યોગમાં આવેલા ભક્તો જે છે એમની કેવી સ્થિતિ છે એની વાતો આપણે સાંભળી રહ્યા છે। આજે વાલા ભક્તો ભાયાવદરના નૈષ્ઠિક બ્રહ્મચારી કેશવ ભગતનું જીવન અદ્ભુત છે। એ કેવી રીતે રહેતા હતા એ બહુ વાલા ભક્તો આપણે સમજવાની જરૂર છે। સૌરાષ્ટ્રમાં ઉપલેટા પાસે ભાયાવદર ગામ, ત્યાં મહારાજ વખતનો સત્સંગ હતો અને સંપ્રદાયના વચનસિદ્ધ સ્વામી મહાપુરુષ દાસજી સ્વામીનું એ જન્મસ્થળ મહાપુરુષ દાસજી સ્વામી પણ ભાયાવદર ગામમાં તેઓનો જન્મ થયો હતો. એટલે કહેવાય છે કે સોરઠ ધરતી અતિ સોહામણી છે, એમાં કેટકેટલા મુક્તો પ્રગટ થયા અને એમાં રૂડું ભાયાવદર ગામ. યોગ ભ્રષ્ટ જીવ પૂર્વનો કેશો ભગત કહું નામ. ભાયાવદર ગામમાં આ યોગ ભ્રષ્ટ જીવાત્માનો જન્મ થયો અને એમનું નામ કેશવ ભગત થયું. એ કેવા સત્સંગી હતા? સુરવીર સત્સંગી ખરા, જેને સેવ્યા હતા બે સંત. સુરવીર હતા અને ખૂબ સાચા ભાવથી તેઓ સત્સંગ કરતા હતા. બે સાધુને ખૂબ સેવેલા હતા, મોટા બે સંતોને, યોગીરાજ ગોપાળાનંદ સ્વામી અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ. આ બંને સંતોને ખૂબ સેવ્યા હતા. વિક્રમ સંવત 1862 ની સાલમાં આ ભક્તનો જન્મ થયો હતો. કણબી જ્ઞાતિમાં કેશવ ભગત જન્મ્યા હતા. યોગ ભ્રષ્ટ જીવ હતો, ચુસ્ત અને સુરવીર સત્સંગી હતા. બંને સંતોને સેવી અને બંને સંતોનો ખૂબ રાજીપો મેળવ્યો હતો. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ અને પૂર્વજન્મના સંસ્કારોના યોગે એમના અંતરમાં વૈરાગ્ય પ્રગટ્યો. હૃદયમાં વૈરાગ્ય પ્રગટ થાય એ આ બે કારણેથી થાય. કંઈક પૂર્વને એવા બળિયા સંસ્કાર હોય ત્યારે જગતમાંથી વૈરાગ્ય પ્રગટ થાય છે, અને કાં તો એવા સાચા સંત ભેટી જાય આપણને અને એ આપણને ભગવાનમાં જોડી દે અને ભગવાન વિના બીજે ક્યાંય હેત રહેવા દે નહીં. વૈરાગ્યની વ્યાખ્યા એ જ છે ને, ભગવાન વિના બીજે ક્યાંય હેત ન થાય, એ જ વૈરાગ્ય છે. જગતમાં ક્યાંય બીજે આસક્તિ ન રહી, વાસના ન રહી, ઈચ્છા ન રહી, અને એ માત્ર ને માત્ર સમાગમથી થાય છે. સ્વામીના સમાગમથી અને પૂર્વના સંસ્કારો એ બંને ભેગા થયા એટલે હૃદયમાં વૈરાગ્ય ઉદય થયો. તેઓ દેહથી કદાચ સંસારમાં રહેતા હતા પણ મન તો મહારાજની મૂર્તિમાં રમતું હતું. કેવું આપણને શીખવાડે છે, દેહ કરીને કદાચ તમે સંસારમાં હો એની ના નહીં, પણ મનમાં તો મહારાજ જ રહેવા જોઈએ. મનમાં મહારાજની મૂર્તિ રમે એ જ આપણે કરવાનું છે. કેશવ ભગત કેવા હતા? સરસ મજાની વાલા ભક્તો બે પંક્તિઓ છે. સંસારનો જીવ એ નહીં તે તો પ્રભુ ભજન મામ ગર. સંસારનો આપણે ગાશું તો આપણામાં પણ એવું થશે. ઓ હા, હાવ સાદી ભાષામાં છે માટે ગાજો. સંસારનો જીવ એ નહીં તે તો પ્રભુ ભજન મામ ગન. સંસારનો જીવ એ નહીં તે તો પ્રભુ ભજન મામ ગન. રિવાજ પ્રમાણે રચેલા નાન પણથી જલગન. આઠ પહોરમાં એક વાર અલ્પ આહાર નિત્ય કરે. આઠે પહોરમાં એક વાર અલ્પ આહાર નિત્ય કરે. અર્ધ રાત્રિ સુધી ઊંધે માથે થઈ ધર્મ કુંવરનો ધ્યાન ધરે અર્ધરાત્રિ સુધી ઊંધે માથે થઈ ધર્મ કુંવરનું ધ્યાન ધરે આઠે પહોરમાં એક જ વાર આહાર જમે એક જ વાર નિયે પાછો અલ્પ હે ત્યારે વાલા ભક્તો સંયમ રહે ને જીવનમાં ખા ખા કરે એના જીવનમાં સંયમ રહે નહીં અને પાછું શું કરે અર્ધરાત્રિ સુધી ઊંધે માથે થઈ અને ભગવાનનું ધ્યાન કરે આ સંસારી હરિભગતો ગ્રહસ્થ સોરી સંસારી ન કહેવાય ગ્રહસ્થમાં રહેવા છતાંય કેવું ભજન કેશવ ભગતને ઉપલેટાના લાલાભાઈ સાથે ખૂબ હેત હતું એટલે અવારનવાર જૂનાગઢ પણ આવે સ્વામીનો સમાગમ કરે લાલા બાપા પાસે બેસે એમનો પણ સમાગમ કરે પણ નાનપણથી જ લગ્ન થઈ ગયા હતા તેમ છતાંય મન સંસારમાં લાગતું નહોતું એટલે એક દિવસ એમના અંતરમાં સંકલ્પ થયો કે હવે સાધુ થવા નીકળી જાઓ બસ સાધુ થઈ અને સ્વામી પાસે રહી અને અખંડ ત્યાં રહી અને ભગવાનનું ભજન કરી અને ભગવાનની સેવામાં રોકાઈ જઈએ એટલે એ સંકલ્પ થયો એટલે તરત જૂનાગઢ ગયા અને સ્વામી પાસે આવી ગયા ભગવાન ભજવા પણ એમના પિતાશ્રીને એ ફાયવું નહીં એટલે એ પાછા લઈ આવ્યા એ તો હોય ને સંસારી જીવને એ ધોય પુત્રમાં એટલે પાછા લઈ આવે તેમ છતાંય ખૂબ તપ અને ભજન ચાલુ રાખ્યું જમવાનું તો એક જ ટાઈમ હતું અને રાત્રે 12 વાગ્યા સુધી શીર્ષાસન કરીને જપ કિરા કરે ભગવાનનું ભજન કિરા કરે એક દિવસ એમના પિતાએ બાજરાનું રખોપું સાચવા માટે હા મોકલા હતા વાડીએ કે જાઓ ધ્યાન રાખો પણ એ તો વાડીએમાં જઈ ધ્યાન રાખવાની જગ્યાએ તો માચડા નીચે જપ કરવા લાગ્યા બસ ભગવાનનું ભજન એમના જીવનમાં હતું મુખ્ય પિતાશ્રી બ્રાહ્મણોને લઈને સીમમાં આવ્યા મોલ જે હતા એ જોવા માટે નીકળ્યા હતા અને ત્યાં કેશવ ભગતને જોયું કે એ તો માચડા નીચે બેસીને ભજન કરે છે પણ એમની સાથે જે ઓલા બ્રાહ્મણો હતા ને એમણે જોઈને એમ થયું કે આ કોઈ સામાન્ય જીવ નથી એટલે તરત જ કેશવ ભગતના પિતાને કીધું એ બ્રાહ્મણો કહે કે તમારે ત્યાં છોકરો કોઈ મુક્ત લાગે છે હો નકર આવી રીતે ભજન થાય નહીં યુવાની અવસ્થા હોય કામકાજ કરતા હોય કોઈને આવી રીતે ભજન કરતા જોયા ન હોય એટલે આશ્ચર્ય થાય પણ એમના પિતા એ આ વાત સ્વીકારી નહીં એમને ગમ્યું નહીં મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે ને સંસારી જીવ છે ને એ મુક્તોને છે ને પણ દેહદર્શી જ દેખે પોતાની જેવા સંસારી જ માને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી પણ ભગતને તો સંસાર બળતો અગ્નિ જેવો લાગતો હતો પિતાશ્રી તેડી જાય પણ એ ભગત પાછા એ ભાગી જાય અને એવી રીતે 2-3 વાર થયું છેવટે કેશવ ભગતના મનમાં એમ થયું કે જૂનેગઢથી મને મારા પિતાશ્રી પાછા લઈ જાય છે તો હું ગઢડા જાઉં હે ન્યા પિતાશ્રીને ખબર નહીં પડે કે હું પોગી ગયો છું એટલે એ ગઢડે પોઈ ગયા અને ગમે એમ કરીને એના પિતાશ્રીને વાત મળી કે આ ગઢડા પોગી ગયો છે એટલે ત્યાંથી પણ પાછા તેડી આવ્યા હવે કેશવ ભગત ને મનમાં એમ થાય કે સંસાર છોડવા શું કરવું, ગમતું નથી સંસારમાં રહેવું, પણ પિતાશ્રી માનતા નથી. પછી એમના મનમાં એક સંકલ્પ થયો કે વ્યવહારનું કાર્ય કરતા કરતા અત્યારે ભજન ચાલુ કરી દઉં. અને એમ કરતા પિતાશ્રીને વિશ્વાસ આવે પછી કંઈક જોશું. એટલે વ્યવહારનું કામકાજમાં લાગી ગયા અને એ ભજન કરવા લાગ્યા. પિતાશ્રીના મનમાં એમ થયું કે હવે વાંધો નહીં, કેશવને સંસારમાં ગોઠી ગયું છે, હવે એમને બધું સારું લાગવા માંડ્યું. એમના પત્ની એમના પિયરેથી પાછા પધાર્યા છે, પણ સાથે રહેવા છતાં એ સંસારથી અલિપ્ત રહેતા હતા, બ્રહ્મચર્યનું દ્રઢ પાલન કરતા હતા. અને જુવાન પત્ની એમના સાથે હોય તેમ છતાંય ચિત્તને ક્યારેય ચલાયમાન થવા દેતા નહોતા. એક બે દિવસ નહીં વાલા ભક્તો, છ છ માસ બંને સાથે રહ્યા. પણ કેવી રીતે એ કેશવ ભગત જીવન જીવ્યા હતા. છ છ માસનો ઘરવાસ, છ છ માસનો એ કરે બ્રહ્મચર્ય વ્રતનું પાલન, સંગે યુવાન સ્ત્રી રહે પણ ચલિત ન થાય મન. સાથે રહી પણ તેમ છતાંય ચિત્ત ચલાયમાન થતું નહીં. છ છ મહિના એ ઓરડામાં એક બાજુ ખૂણામાં બેસી એ ભગત તપ કરે, ભજન કરે, પણ વિકાર એમના પત્નીએ એમના ધણીમાંથી જોયો નહોતો. એમના પત્નીને અહોભાવ થયો કે આ શું કહેવાય, યુવાન સ્ત્રી સાથે હોય ભલભલા વાલા ભક્તો એમાં લોભાઈ જાય છે, ત્યારે આ ભગત, આ તો એમના ધર્મપત્ની હતા. પણ તેમ છતાંય એક નજરે એમની સામે ન પડે. ત્યારે એમના પત્નીએ એમના સાસુને બોલાવીને કીધું કે સાસુમાં, હે સાસુ, તમારો દીકરો તે જણ નહીં જોગી ગણો, સંસાર નહીં એડે અડે એ મને વૈરાગ્ય વિશેષ છે ઘણો. સાસુમાં, તમારો દીકરો એ સામાન્ય પુરુષ નથી, એ તો કોઈક જોગી છે મોટા. છ છ મહિના થઈ ગયા પણ તેમ છતાંય ઓરડામાં મારી તરફ નજર ઉઠાવીને પણ જોયું નથી. અરે, એક બાજુ બેસીને તપ કરે છે, જપ કરે છે. એમના પત્ની કહે છે, સાસુમાં, તમે દીકરાને હવે રોકશો નહીં તમારા, એમને રજા આપો. અને સાસુમાં એ વાત સાંભળી એમને આશ્ચર્ય થયું કે અહો બા. એટલે એમના પિતાને પણ વાત કરી અને છેવટે પછી રજા આપી છે કે હવે તમે છૂટા છો, તમારે ભગવાન ભજવું હોય. કારણ કે છ છ મહિના સાથે રહેવા છતાંય જેનું મન ચલાયમાન થાય નહીં, એ કેવું હશે એમનું જીવન. એટલે એ પછી રજા આપી એટલે જુનાગઢ સ્વામી પાસે આવવા નીકળ્યા. વાટ લીધી જુનાગઢની, વાટ લીધી જુનાગઢની, ઉપલેટા ગામ આવ્યા. વાટ લીધી જુનાગઢ, રસ્તામાં બનાવ બની ગયો એ સમજવા જેવું. હજી વાટ લીધી જુનાગઢની, ઉપલેટા ગામ આવ્યા. વાટ લીધી જુનાગઢની, ઉપલેટા ગામ આવ્યા. સમાધિ નિષ્ઠ લાલા બાપા તેને ઘેર રાત રહ્યા. સમાધિ નિષ્ઠ લાલા બાપા તેને ઘેર રાત રહ્યા. સમાધિ નિષ્ઠ લાલા બાપા તેને ઘેર રાત કેશવ ભગત ઉપલેટ આવ્યા છે, લાલા બાપાનો મહિમા કેશવ ભગત ને હતો, લાલા બાપાનો સમાગમ કરે. કેશવ ભગત લાલા બાપા પાસે આવીને બેસે, લાલા બાપાના ચરણ ચંપી કરે. અને કેશવ ભગતે લાલા બાપાને પ્રશ્ન કર્યો છે, બહુ સરસ મજાની વાત કરે છે. પૂછે છે, હૃદયમાં સ્ત્રીનો ઘાટ નહીં, કેમ દેખું અખંડ મૂર્તિ. સ્ત્રીનો ઘાટ નહીં, પ્રશ્ન કરે છે લાલા બાપા. હૃદયમાં સ્ત્રીનો ઘાટ નથી થતો, પણ કેમ દેખું હવે હું ભગવાનની મૂર્તિને અખંડ, એનો ઉપાય મને બતાવો. અને આટલી જ્યારે વાત કરી લાલા બાપ, લાલા બાપાના ચરણ ચંપી કરતા હતા ને, ઊભા થઈ ગયા લાલા બાપા. અને લાલા બાપા કહે છે,
સમાધિ મોને થાય છે, નથી જાતા સ્ત્રી પુત્ર ઉરથી. સમાધિ મોને થાય,
નિખાલસ ભાવથી કહે છે,
સમાધિ મોને થાય છે, નથી જાતા સ્ત્રી પુત્ર ઉરથી.
આમણે કેશવ ભગતે પ્રશ્ન પૂછ્યો કે સ્ત્રીનો ઘાટ નથી થતો, માટે હવે ભગવાનની મૂર્તિ કેવી રીતે અખંડ દેખું, એનો ઉપાય બતાવો. આટલી વાત સાંભળતા લાલા બાપાને આશ્ચર્ય થયું કે અરે બાપા, સમાધિ તો મને થાય છે, પણ હજુ ક્યાંક ક્યાંક સ્ત્રી પુત્ર હૃદયમાં છે, તમને ઘાટ નથી થતો, તમે તો અમારા કરતા આગળ નીકળી ગયા. સેવા કોણ કોની કરતા હતા, અને વિચારો કોણ કેવી સ્થિતિમાં પોગી ગયા. સામે લાલા બાપાને પણ કેશવ ભગતનો મહિમા સમજાણો. અને લાલા બાપા કે ભગત, હવે હું તમને ચરણ સ્પર્શ કરવા નહીં દઉં, કારણ કે મહિમા સમજાઈ ગયો ને, મોટાઈ સમજાઈ ગઈ. કીધું, હવે ચરણ દાબવા હું તમને નહીં દઉં. મને તો સમાધિમાં પણ ક્યારેક ક્યારેક સાંભળે છે, તમે તો મુક્ત ના પણ મુક્ત છો કેશવ ભગત. અને કેશવ ભગત કીધું કે આ તો સદગુરુ ગુણાત્માનંદ સ્વામીના સમાગમના પ્રતાપે થયું છે, બસ હવે મને કેમે કરીને ભગવાન અખંડ દેખાય, એ મારે કરવું છે, માટેનો ઉપાય બતાવો. અને ત્યારે લાલા બાપા કહે છે કે એનો ઉપાય તો તમને ગુણાત્માનંદ સ્વામી બતાવે, હે હવે હું શું કહું તમને, તમે તો મારા કરતા આગળ નીકળી ગયા. એટલે પછી ત્યાંથી કેશવ ભગત જૂનાગઢ આવ્યા છે. જૂનાગઢ આવી અને સ્વામીના દર્શન કર્યા, સ્વામી પાસે આવ્યા કરવા મૂર્તિનો અભ્યાસ. અંતર્યામી બોલ્યા, સો બ્રહ્મા નાના તમ પાસ. બોલો, ગુણાતાન સ્વામી પાસે આવ્યા, શું ઈચ્છા હતી? માત્ર ને માત્ર એક, કે ભગવાનની અખંડ મૂર્તિ કેમ દેખાય, કેવી રીતે ભગવાનનું અખંડ સ્મરણ રહે, એ અંતરમાં ઈચ્છા હતી. સ્વામીએ વાત કરી કે સો સો બ્રહ્મા પણ તમારી પાસે નાના છે. કારણ? કારણ કે દેવોને પણ ક્યારેક ક્યારેક લાંછન લાગી ગયા છે, એમાં લેવાઈ ગયા છે, અને તમારી સ્થિતિ તો એ કરતા પણ ઊંચી છે. કેશવ ભગત, તમે તો માયા જીતીને આવ્યા છો. નારદ સૌભરી બ્રહ્મા અને શિવજી પણ માયા જીતી શક્યા નથી. મને મહારાજમાં મન જોડાવી જોડાવાની રીત આપો. એક જ પ્રશ્ન કેશવ ભગતના હૈયામાં રમતો હતો, બસ મહારાજમાં જોડાવાની રીત આપો, મહારાજમાં જોડાવાની રીત આપો. સ્વામી કહે, ભગત, મહારાજ તમારો મનોરથ પૂર્ણ કરશે. રાજી થઈ ગયા સ્વામી અને આશીર્વાદ આપી દીધા કે મહારાજ તમારો સંકલ્પ પૂરો કરશે. અને જોત જોતામાં ભગવાનની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ કેશવ ભગતને. સમર્થ સંતની કૃપા, એ ભગતના હૃદયમાં ઉત્તમ સ્થિતિ પ્રગટ થઈ ગઈ એમના હૃદયમાં. ભલા ભક્તો, મહાન સંતોનો પ્રભાવ અજોડ હોય. હા, વચન સિદ્ધ પુરુષો જે આજ્ઞા કરે ને, જે વચન કહે સહજતાથી કંઈક વાત કરી દે, પણ તેમ છતાંય એ સત્ય બની જાય છે. અને ખૂબ સ્વામીની સેવામાં રહ્યા અને આખી જિંદગી તેઓ પાર્ષદ રહ્યા, કારણ કે એમના પગે કંઈક ખોટ હતી. એટલે આજીવન પાર્ષદ રહ્યા અને સ્વામીની સેવા કરી. તેઓ ઉર્ધ્વ રીત જ બ્રહ્મચારી હતા અને બદ્રિકાશ્રમના મુક્ત તરીકે ઓળખાતા. બધા એવી રીતે ઓળખતા, આ તો બદ્રિકાશ્રમના મુક્ત છે. તપ કરે, ધ્યાન કરે, સેવા કરે, ભજન કરે અને સ્વામીનો ખૂબ સમાગમ કરે. એક વખત સ્વામી કથા વાર્તા કરતા હતા અને દૂર બેસી આ કેશવ ભગત શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા. એક બાજુ ગુણાતાનંદ સ્વામી બ્રહ્મરસની વાતો કરે, એ બ્રહ્મરસ રહેલાવે અને એ બધા સમાગમ કરે, અને કંઈક પાઠ બાકી હશે શિક્ષાપત્રીનો. તે કેશવ ભગત એ શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા એક બાજુ ખૂણામાં. તે હિન્દુસ્તાની સંત રામાનુજાનંદ સ્વામી એ જોયું કે કેશવ ભગત પાઠ કરે છે ને પેલી બાજુ ગુણાતાનંદ સ્વામી બધા એને સમાગમ કરાવે છે. કેશવ ભગતનું બાવડું જાયલું. હા, અને એ હિન્દુસ્તાની ભાષામાં બોલ્યા, બેટી કે બાપ, એ તુમ યહા પાઠ કરતે હો, ઉધર તેરા બાપ કૈસી બાત કરતા હૈ, પાઠ કો છોડો ઓર ઉનકો સુનો, એસી બાતે બાદ મે નહીં મિલેગી, ફિર પસ્તાઓગે. સાધુ મોજમાં આવી ગયા અને સ્વામીએ કહી દીધું, ત્યાં જો ત્યાં કેવી વાતો થાય છે, અને પછી એ વાતો સાંભળવા નહીં મળે, માટે પાઠ તો પછી થાય, એ વાતો સાંભળો વાતો. અને આટલી ટકોરની સાથે કેશવ ભગતે તરત જ પાછો, મુમુક્ષુ જીવ હોય, મુક્ત હોય એટલે સાવધાન તો થઈ ગયા, તરત સ્વામી પાસે જઈ અને સમાગમ કરવા લાગ્યા, એ કથા વાર્તા સાંભળવા બેસી ગયા. ભગતના મનમાં એ વિચાર થયો કે સ્વામીએ જો મને ટકોર ન કરી હોત, સાવધાન ન કર્યા હોત, તો આ લાભ મારે ચૂકાઈ જાત. અને બીજી બાજુ રામાનુજાનંદ સ્વામીને મનમાં ગ્લાનિ થઈ કે અરે, મારે ભગતને ખીજાવાઈ ગયું. સાધુ દયાળુ ભલે હિતની વાત કરે, પણ કદાચ આકરા વેણથી કંઈક બોલાઈ જાય ને પછી એને દયા આવે. એટલે રામાનુજાનંદ સ્વામીના આસને કોઈ હરિભગતે ચાર કેરી સ્વામી પાસે લાવીને આપી હતી. સ્વામીને એમ થયું કે આ હું કેશવ ભગતને આપું, અને મારી ભૂલ થઈ હોય તો હું માફી માંગી લઉં. એટલે કેશવ ભગત પાસે આવીને કહ્યું, કેશવ મેં તેરે કુ વૈઠા, હે, હિન્દુસ્તાની ભાષામાં વાત કરતા, લે યે કેરી, યે તું ખા ઓર રાજી રહેના હમ પર. સાધુ કેવા દયાળુ. સ્વામીને કહે છે, સ્વામી તમારો ઠપકો મને તો ગોળથી પણ ગળ્યો લાગ્યો, કારણ કે તમે જો ટકોર ના કરી હોત તો પછી કથા વાર્તામાં હું ન જાત, અને એ જે સ્વામી વાત કરતા હતા અને એથી મને જે પોષણ થયું છે, એ અદ્ભુત વાલા ભક્તો કથા વાર્તા દ્વારા પોષણ થાય છે. મુખ્ય અંગ આપણા શરીરમાં, આપણા જીવમાં જો કથા વાર્તા હોય તો સત્સંગની વૃદ્ધિ સહેજે સહેજે થાય છે. જીવનમાં કથા વાર્તા હોય ત્યારે જ વાલા ભક્તો લાભ થાય છે. કથા વાર્તા કીર્તન જ્યારે જ્યારે આપણને સાંભળવામાં આવે છે, હરિચરિત રામૃત સાગરમાં એ જ લખે છે આધારન સ્વામી કે કથા વાર્તા બાત કેહી શ્રવણ મૂર હી રહાય. કથા વાર્તા અને કીર્તનની વાત સાંભળવી ને, એ કીર્તનો સાંભળવા એ મૂળ છે. સબહી સાધન કે મૂર હી, બધા સાધન કરતા આ મૂળ છે. કથા સાંભળવી, વાર્તા સાંભળવી ભગવાન સંબંધી, અને કીર્તન સાંભળવા અને ગાવા. શ્રવણ હી રહાય તાય, બસ કથા વાર્તાનું શ્રવણ કરો, એ જ મૂળ વાત છે. શ્રવણ પણ શ્રવણ પર જાહી ભાવ મોક્ષ કે ગુણ જીતના યહ, જેને જેટલો કથા વાર્તા અને કીર્તનનું શ્રવણ કરવામાં જેટલો ભાવ છે, હે, એટલા જ મોક્ષના ગુણ તેમાં આવે છે. બોલો. આપણે એ જ કરવાનું છે. કથા વાર્તા સાંભળા કરીએ એટલે આપણામાં સદગુણો આવે આવે ને આવે. ખૂબ અદ્ભુત વાત વાલા ભક્તો આધારાનંદ સ્વામી હરિચરિત રામૃત સાગરમાં લખે છે. સત્સંગની વૃદ્ધિ કરવાના ચાર દ્વાર બતાવ્યા છે એમાં. કથા વાર્તા કીર્તન જોવું, નિયમ મેં દ્રઢ વર્તના સૌ. કથા વાર્તા કીર્તન અને નિયમ, આ ચાર વાતમાં દ્રઢપણે રહેવું. સત્સંગ વૃદ્ધિ કો ચાર હે દ્વારા, હમ નિશ્ચય કરી કિન નિર્ધારા. બસ નિર્ધાર એટલો જ કર્યો છે કે આ ચાર વસ્તુના યોગમાં રહીએ, કથા વાર્તા કીર્તન અને નિયમ એ જીવનમાં દ્રઢપણે હોય તો સત્સંગની વૃદ્ધિ થાય છે એવું આધારાનંદ સ્વામી હરિચરિત રામૃત સાગરમાં લખે છે. આ રામાનુજાનંદ સ્વામી કેશવ ભગતને ટકોર કરે છે, હે ન્યા બેહો ન્યા, પાઠ તો પછી થશે પણ કથા સાંભળો, કથાને ક્યારેય ચૂકવી નહીં વાલા ભક્તો. સવારે થાય ત્યાર પછી બીજી કથા થાય, રાત્રે પણ કથા થાય છે ગ્રહસ્થ હરિભક્તો માટે. જ્યારે જેને સમય મળે ત્યારે ત્રણ કથામાંથી તમારે અવશ્ય આવી જવું. અત્યારે ધનુર્માસમાં તો આપ બધા પધારો જ છો, બહુ સારી વાત છે, પણ હમણાં આવતો રવિવાર આવે અને પછી સોમવારે એક અઠવાડિયા પછી જો તમે બધા આવો ને તો તમે કથા વાર્તાના પ્યાસી કહેવાઓ. હા જે છે આ છે વાસ્તવિકો. આપણે સમજવું જોઈએ કે એક મહિનો બેસીને જો આટલું સુખ મને મળે, આ મારા હૃદયમાં શાંતિ થાય, તો હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી સવારમાં ભગવાનની કથા સાંભળું તો મને ભગવાનનું સુખ કેટલું આવે. હા આમાં અમુક હરિભક્તો તો રોજ જે આવે છે, રોજે કથા સાંભળે. માટે વાલા ભક્તો રોજે એક વાર તો કથા સાંભળવી જ જોઈએ આપણે. કથા વાર્તાનો ખૂબ મહિમા છે અને એનાથી જ આપણને સાચી સમજણ આવે છે. એ વિના સાચું સમજાતું એ નથી, સત અસતનું જ્ઞાન પણ નથી થતું. બીજા ગમે એટલા કદાચ સાધન કરીએ પણ જ્ઞાન આપણને કથા વાર્તા દ્વારા જ થશે. કેશવ ભગત સ્વામીને કહે છે, સ્વામી તમે મને જે કથા વાર્તા સાંભળવાની ટકોર કરી હતી ને એ તો મને ગોળથી પણ ગળી લાગી હતી ટકોર તમારી. માટે સ્વામી આ કેરી તમે રાખો, મારે જોતી નથી, હું રાજી જ છું. સ્વામી કે નહીં, હા કેરી તો તારે જ રાખવી પડશે. છેવટે એવું નક્કી કર્યું કે બે કેરી તું રાખ. કેશવ ભગતને બે કેરી આપી અને ત્યાર પછી કહેવાય છે કે કેશવ ભગત ક્યારેય કથા વાર્તા ચૂક્યા નથી. બીજું કામકાજ હોય પછી કરતા, બીજી સેવા હોય, પાઠ હોય, ભજન હોય, બધું પછી, જ્યારે કથા વાર્તાનો સમય થાય ત્યારે કથા વાર્તામાં બેસી જવું એ આપણી ફરજમાં આવે. ઘણા હરિભક્તો કથા વાર્તા સભા મંડપમાં થાય પણ મંદિરમાં આવીને બેસે. દર્શન તો પછી પણ થાય પણ વાલા ભક્તો કથા વાર્તા જ્યારે સાધુ વાત કરે સામે બેસીને જે વાત સંભળાય ને એ જીવમાં કંઈક બીજી અસર કરી જાય. એટલે સામે બેસીને કથા સાંભળવી, કથા વાર્તા મંદિરમાં બેહીને કદાચ ન્યા સ્પીકર મૂકી દીધું એ વાત જુદી છે, એ તો ન આવતા હોય એટલે મૂકવું પડ્યું. પણ સભા મંડપમાં આવીને જ્યારે મોટા સંતો કથા કરતા હોય, સવારમાં પૂજ્ય હરિનારાયણ દાસજી સ્વામી કથા કરે છે રોજ જે હરિલીલામૃતની, હે એ આપણે સાંભળવા અવશ્ય આવું. રાત્રે પણ કથા થાય છે હરિચરિત રામૃત સાગરની, એમાં પણ આવું. વાલા ભક્તો જેટલો કથા વાર્તાનો યોગ આપણે રાખશું એટલું જ આપણું જીવન સારું રહેશે. ત્યાર પછી કેશવ ભગતે પણ ક્યારે કથા વાર્તા ચૂકી નથી અને ગુણાતાન સ્વામીની કૃપાથી તે મહારાજની મૂર્તિમાં રમતા થઈ ગયા. મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ હવે મને તમે ધામમાં તેડી જાઓ. સમય જતા કેશવ ભગતે ભગવાનને પ્રાર્થના કરી કે તમે મને ધામમાં તેડી જાઓ. તે એ જ રાત્રિએ મહારાજે ગુણાતાનંદ સ્વામીને દર્શન દીધા અને ગુણાતાનંદ સ્વામીને મહારાજ કહે છે કે કેશવ ભગતે આવી વાત કરે છે કે હવે એ કહે છે કે મને તમે ધામમાં લઈ જાઓ. તે સ્વામી તમારી શું મરજી છે? મહારાજ સ્વામીને પૂછે. કેવો સંબંધ આ બધાનો હશે? સ્વામી તમારી શું મરજી છે? ત્યારે સામે સ્વામી પણ એમ કહે કે એમને જે કરવાનું હતું મૂર્તિ સિદ્ધ થઈ ગઈ છે, હવે મહારાજ તમને જે યોગ્ય લાગે એ કરો. મૂર્તિ સિદ્ધ કરવાની હતી એ તો થઈ ગઈ છે, એટલે હવે તમારે જે યોગ્ય લાગે એમ કરો. બીજે દિવસે મહારાજ કેશવ ભગતને પછી ધામમાં લઈ ગયા છે. હવા કેશવ ભગતને વાલો ભક્તો આપણે કોટી કોટી વંદન કરીએ. કેવી સ્થિતિ ગજબની! વાલા ભક્તો એવા જ એક હરિભગત છે, ભાયાવદરના વસ્તા ભગત. એમનું પણ જીવન આવું કંઈક હતું. તેઓ પણ કણબી જ્ઞાતિમાં જન્મ પામેલા હતા અને એમના પિતાશ્રીનું નામ હંસરાજભાઈ, એમના ભાઈ વેલાભાઈ. પરિવાર સત્સંગી ખરો, પણ વસ્તા ભગત શુદ્ધ મોક્ષો હૈયામાં વૈરાગ્ય પ્રગટ્યો. નાની ઉંમરમાં જ પરણાવી દીધા હતા, પણ બ્રહ્મચર્ય પાળી અને દેવની સેવા કરવાનો સંકલ્પ થયો. અને સેમ કેશવ ભગતની જેમ એમના પિતાશ્રી પણ ના પાડે, રજા આપે નહીં, પણ તેમ છતાં એ ઘર છોડી જૂનાગઢ સ્વામીના ચરણમાં આવી ગયા. અને હંસરાજભાઈ પાછા એમને ઘરે તેડી જાય. બોલો લ્યો, આ થોડીક વાર ચાલુ રહી, નવું નવું હોય ને, ઘડીક ઈ બાજુએ બળ કરે બધા, પણ પછી એમ લાગે કે આ હવે નહીં આવે અહીંયા, પછી બળ ઓછું થાય. બાકી સ્ટાર્ટિંગમાં તો બહુ કરે, નો વાત કરતા હોય, છ છ મહિના સુધી એવા એવાને પકડીને લાવે અને એની આમે ઊભો કરે, અને પછી ઈ સલાહ સૂચન આપે. આવું થાય? ભગવાન ભજવા આવે ને ત્યારે તો બધા આડા આવે. એમના પિતાશ્રી તેડી ગયા, પણ ઘરમાં રહ્યા નહીં, પાછા ભાગી ગયા. પાછા એમના પિતાશ્રી તેડી ગયા, એટલે વસ્તા ભગતના સસરા જે હતા લાલભાઈ, એ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા, આગેવાન વ્યક્તિ હતા. એમને આ ગમ્યું નહીં, અને એમણે જઈને હંસરાજભાઈને વાત કરી કે ઘર છોડીને સાધુ થવા ભાગી જાય એ સારું નહીં, આ કેમ ચાલે? એટલે વાત આ હંસરાજભાઈએ સાંભળી, એટલે તરત જ વસ્તા ભગતને પછી એક ઓરડામાં પૂરી દીધા અને થાંભલા સાથે બાંધી અને બહારથી સાંકળ મારી દીધી, લોક મારી દીધું. પણ વાલા ભક્તો, મુમુક્ષુ જીવ હોય ને, ગમે એટલી ઉપાધિ વધે વધે, પણ ત્યારે સાથે સાથે એમના હૃદયમાં વૈરાગ્ય પણ મજબૂત થાય. આ એક ટ્રીક છે, તમને ખબર છે, જ્યારે કોઈ મુમુક્ષુ ભગવાન ભજવા નીકળે ને, અને એમના માતા પિતા કે કોઈક સગા સંબંધીઓ એ જેટલા એને નડે ને, એટલો જ વૈરાગ્યના હૃદયમાં વધારે વધે. હા, એને એ એક તો એના મુમુક્ષુ હોય, એમના હૃદયમાં હોય જ એવું કે મારે ભગવાન ભજવા છે, એ દ્રઢ હોય, અને સાથે સાથે સામે પાછા જે સંસારીઓ નડે, એટલે એમ થાય પાક્કું થઈ ગયું, આ નડવાના જ છે ઠેઠ સુધી, એ દ્રઢ થઈ જાય. એની કરતા રાજી ખુશીથી એ ભગવાનને ભજવા માટે રજા આપે તો કઈક એનું એ સારું થાય, એ ગુણ લઈ જાય. આમણે તો બંધ કરી દીધા, પણ બંધ બારણે એમના હૃદયમાં વૈરાગ્ય મજબૂત થયો અને રાત્રિના સમયે ભગવાન એમને દર્શન દીધા અને એમના જે બંધન હતા એ બધા ખોલી નાખ્યા. લ્યો, અને સંકલ્પથી ગુણાતાનંદ સ્વામી પાસે પહોંચાડી દીધા ભગવાન. અને સવારમાં જે હંસરાજભાઈએ જોયું ત્યાં વસતા ભગત નહોતા, એટલે એમને એમને થયું કે ગામના સત્સંગીઓએ કોઈકે મારા છોકરાને ભગાડી મૂક્યો લાગે છે, એટલે હરિભક્તો સાથે વઢવેડ ચાલુ થઈ. છોકરો ન માને ને પછી હરિભગતને કંઈક કંઈક કહેવા માંડે, ને સંતોને કંઈક કંઈક કહેવા માંડે એના સંબંધીઓ. હા, પહેલાં પહેલાં થાય એવું, પછી ગુણ આવે. હરિભક્તોની સાથે વઢવેડ ચાલુ થઈ, આ તમે બધા ભેગા થઈને મારા છોકરાને ભગાડી દીધા અને વાતો કરવા લાગ્યા. અને સ્વામી વિશે પણ બે આકરા વેણ કહી વસતા ભગતને તેઓ પાછા તેડી લાવ્યા. અને હવે તો મજબૂત દોરડાથી બાંધી દીધા અને બહાર સાંકળે નાખી અને તાળું મારીને ચાવી પોતાની પાસે રાખી. પેલા કદાચ તાળું નહીં માર્યું હોય, એટલે એમ થયું કે કોઈ હરિભગત આવીને લઈ ગયા છે, પણ હવે તાળું મારીને ચાવી પોતાની પાસે રાખી અને અંદર ભારે મુશ્કેલી અનુભવતા હોવા છતાં પણ ભગવાનનું ભજન તેઓ મૂકતા નહોતા, અખંડ ભગવાનનું ભજન કરતા હતા. એ જ રાત્રે મહારાજે એમને દર્શન દીધા અને એમના જે બંધન હતા એ છોડી દીધા. એ તો એમને ક્યાં કાંઈ નડે છે. અને તરત જ વસ્તા ભગતને ભાયાવદરથી સાકલી મંદિરના ચોકમાં મૂકી દીધા. પહેલા જૂનાગઢ મૂક્યા હતા, હવે સાકલી મંદિરના ચોકમાં મૂક્યા. અને ત્યાં મહાપુરુષ દાસજી સ્વામી હતા. રાત્રિએ લઘુશંકા કરવા ઊભા થયા ત્યારે વસ્તા ભગતને જોયા. મહાપુરુષ દાસજી સ્વામીએ પૂછ્યું, અરે ભગત, તમે આટાણે અડધરાત્રિએ ભાયાવદરથી અહીં કેવી રીતે આવ્યા? ત્યારે વસ્તા ભગતે સ્વામીને બધી વાત કરી કે આવી રીતે મહારાજે બંધન છોડી અને મને અહીંયા પહોંચાડ્યો છે. અને સ્વામી વસ્તા ભગતને લઈને સવારે પછી જૂનાગઢ આવ્યા છે. ગુણાત્માનંદ સ્વામી તો ચૈત્રી પૂનમનો સમયો કરવા વડતાલ પધાર્યા હતા અને એમની સાથે વેલા ભગત જે વસ્તા ભગતના ભાઈ એ પણ ગયા હતા અને પછી પાછા આવ્યા. હંસરાજભાઈએ બધા સાથે ઝઘડો કર્યો અને હંસરાજભાઈને ભગવાનની લીલા કાંઈ સમજાણી નહીં. આ ક્યાં કેવી રીતે થાય? તાળું તૂટ્યું નથી, ક્યાંય બીજું કાંઈ થયું નથી, પણ તેમ છતાંય ભગત ઘરમાં નથી તો એ લાઈટ ચાલુ ન થઈ કે આ કાંઈ જેમ તેમ થયું નહીં હોય. અને જ્યારે વેલા ભાઈ ઘેર આવ્યા ત્યારે એમણે વસ્તા ભગતને એમના ભાઈને પૂછ્યું કે વસ્તા, સાચું બોલ, તને વારે 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 ઘડીએ ઘરેથી કોણ ભગાડી જાય છે? ત્યારે એમણે કીધું, ભાઈ, મહારાજ વારે ઘડીએ મારી નિરાવરણ સ્થિતિ કરી નાખે છે તો હું શું કરું? એ તો ભગવાન કરી જાય છે, બીજું કોઈ કાંઈ કરતું નથી. વેલા ભાઈ સત્સંગી હતા એટલે એમના ગળા હેઠે વાત ઉતરી, પણ પોતાના પિતાશ્રીને સમજાવે પણ પિતા માને નહીં, ગમે એમ કરીને નહીં એટલે નહીં જ. એમણે નક્કી કર્યું કે એ મારો છોકરો છે, મેં એને મોટો કર્યો તો એને મારી સેવા કરવાની જરૂર નથી. આ વિચારથી મોટે ભાગે જ રજા ન આપે. પણ વેલા ભાઈએ તેમના પિતાશ્રીને સમજાવ્યા પણ તેમના ગળે વાત ઉતરી નહોતી. ત્રીજી વાર જૂનાગઢ પહોંચાડી દીધા ભગવાને, પણ હંસરાજભાઈ પાછા જૂનાગઢથી લઈ આવ્યા. હવે વસ્તા ભગત હંસરાજભાઈ જૂનાગઢ ગયા અને ત્યાં જૂનાગઢમાં વસ્તા ભગત સ્વામીને પૂછે છે કે સ્વામી, તમે દયા કરીને મારી ઉપાધિનો અંત લાવો. હવે આ વારે વારે આવું, મહારાજ પછી રાતના મને અહીંયા લઈ જાય, આ ઉપાધિ ટાળો સ્વામી. સ્વામીએ વસ્તા ભગતને કીધું, વસ્તા, એ તારે ત્યાગી થવું છે કે ધામમાં જવું છે? બોલો, હાઉ? ટૂંકમાં શોર્ટકટ આપી દીધો સ્વામીએ. વસ્તા ભગત કે, સ્વામી, તમે મને ધામમાં મોકલી દો, હે, આ બધી ઉપાધિ અહીંયા રહી તો કંઈક ને કંઈક રહેવાની કરતા ધામમાં જઈને ભગવાનનું અખંડ સુખ ન માણો. આપણને અત્યારે આમ પૂછે કે આજે હાલો કોને જવું છે ધામમાં, કોણ તૈયાર થાય? અઘરું પડી જાય, ટાઈટ ચડી જાય, હાથું સો ન થાય. વસ્તા ભગત કે, મને સ્વામી તમે ધામમાં પોગાડી દો. અને વાલા ભક્તો, સ્વામીએ પછી હંસરાજભાઈ ત્યાં આવ્યા એટલે સ્વામીએ કીધું કે તમે બે દિવસ અહીંયા રોકાવો, વસ્તા ભગતને જુઓ, તમે એનું ધ્યાન રાખો. અને બે દિવસ પછી વસ્તા ભગતને તાવ આવ્યો અને હંસરાજભાઈ ચિંતા કરતા હતા. સ્વામી પાસે આવ્યા, સ્વામીને કીધું કે વસ્તાને તાવ આવે છે. સ્વામીએ હંસરાજભાઈને કીધું કે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, રહેવા દો. પણ સ્વામીના મર્મ ભરેલા વચન આ હંસરાજભાઈના ગળા હેઠે ઉતરે નહીં. સ્વામી હું કહેવા માંગતો એને ક્યાં ખબર પડે? અને સ્વામી પછી વસ્તા ભગતને જોવા આવ્યા અને બે દિવસ પછી કીધું કે મહારાજ તને તેડવા આવશે. સ્વામીએ તેવી વાત કરી અને સ્વામી પછી ધર્મશાળામાં ગયા અને હંસરાજભાઈને મળ્યા. ત્યારે હંસરાજભાઈને સ્વામી કહે છે કે ન છૂટકે અમારે અમારો હતો એને અમારી પાસે બોલાવી લીધો છે અને હવે જે તમારું છે તે ઉતારામાં ભોંય ઉપર પડ્યું છે એને તમે ઘરે લઈ જાવ લ્યો. અને હંસરાજભાઈ વાત સાંભળી તરત ઉતારે આવ્યા અને જોયું ત્યાં તો હંસરાજ વસ્તા ભગતે દેહનો ત્યાગ કરી દીધો હતો. અને ત્યારે હંસરાજભાઈની આંખ ઉગડી ત્યાર પછી એને બધી વાત સમજાણી કે આ બધું શું થયું, ત્યાર સુધી નો થયું બોલો. અને પછી હંસરાજભાઈ ને જ્યાં બધી વાત સમજાણી, પસ્તાવો થયો અને મનોમન એવો વિચાર કરતા હતા કે આના કરતા અમે વસ્તાને સાધુ થવાની રજા આપી હોત તો સારું હતું, હે નજર સામે તો હોત. અમૂલક અવસર હાથમાંથી સરી જાય પછી ખરખરો કરવાનો કોઈ અર્થ નથી. અવસર હતો એમના હાથમાં, એમના દીકરાને જો રજા આપી અને એ જો ત્યાગી થઈ અને ભગવાનનું ભજન કરતા હોત, અને આમણે પણ જો એમનો ગુણ રાખ્યો તો એમનું પણ કલ્યાણ થાય. પણ છેવટે પસ્તાવો થયો, દીકરો ધામમાં વયો ગયો પછી. માટે વાલા ભક્તો, આવા હરિભક્તોના પ્રસંગો સાંભળી આપણે પણ એવું નક્કી કરીએ કે બસ આપણે ભગવાનની મૂર્તિને અખંડ હૃદયમાં ધારીએ, એ જ પ્રયત્નમાં રહેવું. સામાન્ય જીવ છીએ, આપણે ભૂલાય, ક્યારેક બીજા ત્રીજા કામમાં આપણે ભગવાનને ભૂલાઈ જઈએ, સ્મૃતિ અખંડ રહે ના રહે, પણ લક્ષ્ય એ જ રાખીએ, તાન એ જ રાખીએ કે આપણે ગમે એમ કરીને ભગવાનની મૂર્તિ ધારવી છે હૃદયમાં, ભગવાનને સંભાળવા છે વારે વારે. અત્યારે તો ટેકનોલોજી થઈ ગઈ છે બહુ સારી, હે કદાચ સ્મૃતિ ભૂલી જાય તો તમે મોબાઈલ તમારી સાથે સાથે જ હોય, તમે અલાર્મ મૂકી દો કે બસ કલાક કલાકનો, અને એમાં અલાર્મમાં લખી દો કે ભગવાનનું સ્મરણ કરવું, હે 10-10 મિનિટનો, 15-15 મિનિટનો, એ તો વારે વારે વાગે, જ્યારે વગાડવો હોય ત્યારે વાગે, એ આપણને યાદ અપાવે. જડ પદાર્થ પણ આપણને યાદ અપાવે કે તમે ભગવાન ભજો, હે તો આ સાધુ તો ભગવાનની વાતો કરી કરીને આપણને ભગવાનમાં જોડવાની કેટલી વાતો કરે છે. માટે વાલા ભક્તો, આપણે પણ એ તાન રાખીએ. હવે આગળ ઉનાના જે પ્રસંગો છે સ્વામી સાથેના, એ વાલા ભક્તો આવતીકાલે સાંભળશું. અત્યારે કથાનો સમય પૂરો થયો છે.